જ્યારે આપણા પવિત્ર શાસ્ત્ર ખોલીએ અને લેવીયનું પુસ્તક અને 17મો અધ્યાય આપણો આજનો અભ્યાસનો વિષય છે. આપણે આજે લગભગ 4 અધ્યાય પર મનન કરવાના છે, 17થી 20મો અધ્યાય. અને અહીંયા આપણે જે આ 4 અધ્યાય છે તેમાં એક ઇઝરાયલના લોકો માટે એક કાનૂની વ્યવસ્થા આપવામાં આવી છે, જે તેમના વ્યક્તિગત અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોને સ્પર્શતી હતી. ભાર ફક્ત ન્યાય અથવા તો નાગરિક ન્યાયપણા પર જ નહીં, પણ આ બધા નિયમો પાછળ હેતુ પવિત્રતા છે. ભાર પવિત્રતા પર મૂકવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે યહૂદી લોકો ઈશ્વરના લોકો હતા અને આ જે કાયદો, આ નિયમ જે આપવામાં આવ્યો છે તે પણ ઈશ્વરનો કાયદો હતો. જે ઈશ્વરે તમને કહ્યું હતું કે તમારી જાતને પવિત્ર કરો. અને આ જે 4 અધ્યાય આજે આપણે ભણવાના છે, શીખવાના છીએ, તે જોઈએ તો તેનો આખો સાર, એની પાછળનો હેતુ આપણને લેવીયનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 7 અને 8મી કલમમાં જોવા મળે છે. જ્યારે આ કલમ આપણે વાંચીશું અને ત્યારબાદ આપણે જે વચનો શીખીશું તો તે વધારે સારી રીતે સમજી શકીશું. તો લેવીયનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 7 અને 8 કલમ આ પ્રમાણે કહે છે કે તેથી તમારી જાતને શુદ્ધ અને પવિત્ર રાખો, કારણ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. તમારે કાળજીપૂર્વક મારા સર્વ વિધિઓનું પાલન કરવું, કારણ કે હું તમને શુદ્ધ કરનાર યહોવા છું. આ નિયમોનું પાલન કરવા પાછળનો હેતુ કે હું તમને શુદ્ધ કરનાર છું. અને આજે પણ કદાચ જ્યારે આપણે આ બધું વાંચીએ, આ ખાસ કરીને આ જે 4 અધ્યાય વાંચીએ, ત્યારે આપણને લાગશે કે આ મને કેવી રીતે લાગુ પડે છે, કેવી રીતે આ મને મારા આત્મિક જીવનમાં મદદ કરશે. પણ જ્યારે આપણે એની પાછળનો હેતુ જાણીએ તો આજે પણ પ્રભુ આપણી પાસે પવિત્રતાની આશા રાખે છે. હજુ પણ પ્રભુ આપણને શુદ્ધ કરવા માગે છે. અને આશા રાખું છું કે આ વચનો દ્વારા તમને પ્રોત્સાહન મળે અને પ્રભુ તમારી સાથે વાત કરે. આપણે વારંવાર આ જે વચનો છે તેમાં વાંચીશું કે હું યહોવા દેવ છું, આઈ એમ ધ લોર્ડ. લગભગ 24 વખત આ વાત આ 4 અધ્યાયમાં લખવામાં આવી છે. અને આપણે જાણીએ છીએ અને અત્યાર સુધી આપણે જે લેવીઓના પુસ્તકમાં શીખ્યા છે તે પરથી આપણને સ્પષ્ટ ખબર છે કે બલિદાન દ્વારા આપણે મુક્તિ પામી શકતા નથી. બલિદાન એ મુક્તિનો માર્ગ નથી, પણ પવિત્રતા માટેની એક પ્રેમ, પવિત્રતા માટે પ્રેમ, આજ્ઞાપાલનમાં ચાલવું, આજ્ઞાપાલનની પાછળ આપણે દોડવું, ઈશ્વરને આપણે કેવી રીતે ખુશ કરીએ, એટલે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે કેવી રીતે જીવન જીવીએ, એ ચોક્કસ રીતે પુરાવો છે કે આપણે ઈશ્વરના બાળકો છે. ફરીથી હું તમને કહેવા માગું છું કે કોઈ રીતે વિધિ દ્વારા અથવા તો રીત રિવાજો દ્વારા આપણે મુક્તિ મેળવી શકતા નથી, તે દ્વારા આપણે પ્રભુની પાસે આવી શકતા નથી. ફક્ત આપણું જ્યારે હૃદય પરિવર્તન થાય, આપણે આજ્ઞાપાલનમાં ચાલીએ, પવિત્રતા તરફ વળીએ, તે જ એક ચિહ્ન છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. એટલે અહીંયા આપણે જ્યારે આ 4 અધ્યાય જોઈશું ત્યારે એ વાત આપણે શીખીશું. એટલે કે આ જે 17મો અધ્યાય છે તે આપણને રક્ત અથવા જીવન છે તેની જે પવિત્રતા છે તે વિશે આપણને સમજ આપે છે. ત્યારબાદ 18મો અધ્યાય જે છે, અને એ જરા થોડોક અનકમ્ફર્ટેબલ અધ્યાય રહેશે, પણ એ જે આપણે સેક્સની પવિત્રતા છે, જે જાતીય સંબંધ પતિ અને પત્ની વચ્ચે અને સમાજમાં જે સંબંધની જરૂર છે તે વિશે આપણી સાથે વાત કરે છે, અને તેની જે પવિત્રતા છે તેની સમજણ આપણને આપે છે. ત્યારબાદ જ્યારે આપણે 19મા અધ્યાયમાં જઈશું તો ત્યાં કાયદાની નિયમમાં શું પવિત્રતા છે તે આપણે જોઈશું, અને ત્યાર પછી 20મા અધ્યાયમાં પ્રભુનું જે ચુકાદો છે, પ્રભુનો જે ન્યાય છે, એમાં જે પવિત્રતા છે તે આપણને શીખવા મળશે. અને આપણે જે 18મા અધ્યાયમાં અને જે શીખીશું, જે નિયમ આપણને આપવામાં આવ્યા છે આપણા અંગત જીવનને લઈને, તે જ્યારે આપણે નથી પાળતા તો તેના શું પરિણામ આવે છે, તેનો શું ન્યાય છે તે આપણને 20મા અધ્યાયમાં જોવા મળશે. તો આશા રાખું છું કે વાલાઓ પ્રભુ આ વચનો દ્વારા તમારી સાથે વાત કરે. લગભગ 460 વખત રક્ત શબ્દ પવિત્ર શાસ્ત્રમાં વાપરવામાં આવ્યો છે, તેમાંથી લગભગ 362 વખત આ શબ્દ જૂના કરારમાં વાપરવામાં આવ્યો છે. અને આપણે જ્યારે અહીંયા 17મો અધ્યાય અને તેની 11મી કલમ વાંચીએ, માનું છું તમારામાંથી ઘણા બધા આ કલમ જાણતા હશે, પણ આ એક આખા અધ્યાયનો સાર છે. જ્યારે આપણે રક્તનું જીવનની વાત કરીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમારે પોતાની શુદ્ધિ માટે કરવાનું છે. તમારે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે. જીવન રક્તથી મળે છે, આપણે તે જાણીએ છીએ. આથી જ કરીને આપણે જ્યારે જે માંસ જ્યારે ખાતા હોય છે ત્યારે ઘણા લોકો એ રક્ત ખાતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે રક્તમાં જીવન છે. અને તેથી જ આપણા પ્રભુએ આપ મારી અને તમારી માટે વધસ્તંભ પરથી પોતાનું રક્ત વહેવડાવ્યું, જે રક્તમાં આપણે શુદ્ધ થઈને અનંત જીવનનો વારસો પામીએ છીએ. આ જે પહેલા 7 કલમ છે 17મા અધ્યાયમાં, હું વાંચીશ અને આપણે જોઈએ કે આપણને ત્યાં એ શું શીખવા માંગે છે. કે યહોવાએ મૂસાને કહ્યું, તું હારૂનને, તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાયેલીઓને આ પ્રમાણે જણાવ. આ વાત યાદ રાખજો વાલાઓ, અહીંયા લખવામાં આવ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું, અને મૂસાને એમ કહેવામાં આવ્યું કે તું હારૂન અને બીજા સર્વ જે ઇસ્રાયેલીઓ છે તેઓને આ પ્રમાણે જણાવ. યહોવાએ આ મુજબ જણાવ્યું, જો કોઈ ઇસ્રાયેલી પહેલાં મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ, હલવાન તથા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે, તેને સમાજમાંથી જુદો કરવો. આ નિયમ આપવામાં આવ્યો છે જેથી ઇસ્રાયેલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવા, અને યાજકે અર્પણનું લોહી મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું, અને ચરબી વેદીમાં હોમી દેવી, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના વન દેવતાઓને અર્પણ ચઢાવે છે, તે બંધ થવું જોઈએ. ઇસ્રાયેલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે ઇસ્રાયેલીઓને અને તેમના વંશજો માટે. આ કાયમી નિયમ છે. અહીંયા આપણને શું કહેવામાં આવી રહ્યું છે? બહુ મહત્વનો પાઠ અહીંયા શીખવવામાં આવ્યો છે. આજે પણ આનું પાલન આપણે કરી શકીએ છીએ. પણ આ સમયે જ્યારે આ લખવામાં આવ્યું હતું ત્યારે આપણે જે માંસ છે તે સસ્તું હતું નહીં. આજે પણ આપણે જાણીએ છીએ કે તમારે માંસ ખાવું હોય તો કેટલું મોંઘું હોય છે. એટલે કે જ્યારે માંસ ખાવાનો પ્રસંગ હોય તો એ ખાસ પ્રસંગ પર જ ખાવામાં આવતું હતું, તે વારંવાર તેઓ ખાઈ શકતા નહોતા. બીજો હેતુ અહીંયા આપણે જે જોઈએ છે અને આપણે વાંચ્યું તે પ્રમાણે કે આ જે નિયમ આપવામાં આવ્યો છે તે વડે તેઓ અન્ય દેવદેવીઓના ને જે પૂજા કરવાની હતી તેનાથી તેઓ દૂર રહે. કારણ કે આપણે પહેલાં શીખ્યા છે તેમ અને અહીંયા ફરી આપણને યાદ દેવડાવવામાં આવ્યું છે તેમ કે આ અર્પણ જે કરાવવાનું હતું તે ફક્ત તમે પ્રભુ મંદિરના પ્રવેશ દ્વારા આગળ યાજક દ્વારા જ કરાઈ શકતા હતા. અને આ મહત્વનો પાઠ અહીંયા એ છે કે જે નિયમ આપવામાં આવ્યો છે કે તે નિયમ પ્રમાણે આપણે પ્રભુની સ્તુતિ કરવાની છે. દરેક માણસ પોતપોતાની રીતે જે પ્રમાણે તેઓ સમજે તે રીતે પ્રભુની પાસે જઈ શકતા નથી. આ બધા જે ધર્મો ઊભા થયા છે તે આ રીતે ઊભા થયા છે કારણ કે દરેક વ્યક્તિએ કીધું કે હું જે રીતે સમજું છું પ્રભુને તે રીતે હું પ્રભુની પાસે જઈશ. જ્યારે આપણને પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ પાસે જવાનો માર્ગ આપવામાં આવ્યો છે. આપણે ગમે તે રીતે, એવું નથી કે તમારે અર્પણ ચઢાવવાનું એટલે તમે અર્પણ તમારી મેતે તમારી પસંદની જગ્યાએ તમે ચઢાવી દો, ના, એ અર્પણ માન્ય કરવામાં આવતું નથી. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી માટે વધસ્તંભ પર અર્પણ આપ્યું છે અને એ જ અર્પણ દ્વારા આપણે દેવ બાપ પાસે જઈ શકીએ છીએ. બીજું કોઈ અર્પણ લાયક નથી અને તેને સ્વીકારવામાં આવતું નથી. અને આ વાત અહીંયા આપણને સમજાવવામાં આવી રહી છે. અહીંયા ગાડી આપણે જે પશુ છે, પ્રાણી છે, તેના તરફની સહાનુભૂતિ, તેના તરફનો પ્રેમ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે પ્રાણી હતું એ ફક્ત માંસનો એક ટુકડો હતું નહીં. જો તમે પ્રભુને નથી ચડાવતા તો એ પશુને મારી નાખવું એ લગભગ ખૂન કરવા બરાબર હતું. વાલાઓ, જ્યારે આપણે ખાતા પહેલા આશીર્વાદ માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ફક્ત આપણે પ્રભુને જે આશીર્વાદ છે તેની માટે આપણે આભાર નથી માનતા, પણ એ જે ખાવાનું અને ખાસ કરીને માંસ જે આપણે આગળ મૂક્યું છે તેને પણ આપણે શુદ્ધ ઠરાવીએ છીએ. આપણે આ વાત યાદ રાખીએ. બીજી વાત, જ્યારે આપણે આ જે કોઈ પ્રાણીને જ્યારે વેદી પાસે લાવવામાં આવ્યું હતું તો તેમાંથી જે યાજક વર્ગ હતો તેને પણ તેમનો ભાગ મળતો હતો અને એ પણ પ્રભુનો નિયમ હતો. અને આ વાત બધી જ્યારે ધ્યાનમાં રાખીએ આપણે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણા જીવનમાં શુદ્ધ થવા માટે પ્રભુનો જે માર્ગ છે, પ્રભુનો જે નિયમ આપવામાં આવ્યો છે તે પ્રમાણે ચાલવું બહુ જરૂરી છે. જુઓ અહીંયા શું લખવામાં આવ્યું છે ત્રીજી અને ચોથી કલમમાં, કે યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે. મેં કીધું તે પ્રમાણે કે એ પ્રાણીને મારવું એ તમે ગુનો કરી રહ્યા છો. અને અહીંયા કેટલી સખ્ત સજા આપવામાં આવી છે કે તેને સમાજમાંથી જુદો કરો. આ નિયમ આપવામાં આવ્યો જેથી ઇઝરાયલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓ તે મુલાકાત મંડપના પ્રવેશ દ્વારા આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવા. ઘણા લોકો આજની તારીખમાં કહેતા હોય છે એ અમારે તો હવે મંડળીમાં ચર્ચમાં રવિવારે જવાની જરૂર સી છે. આપણે જોઈએ છીએ કે ચર્ચમાં કેવું બધું ચાલી રહ્યું છે, બધી પોલિટિક્સ ને કેટલું બધું કરપ્શન છે ને વગેરે વગેરે વગેરે, પણ તેનો મતલબ એમ નહીં કે આપણે પ્રભુની સમૂહમાં પ્રભુના બીજા લોકો સાથે સ્તુતિ કરવાનું બંધ કરી દઈએ. દરેક માણસ પોતે પોતાનું અર્પણ નથી કરી શકતો. જે નિયમ છે તે નિયમ પ્રમાણે ચાલવું બહુ જરૂરી છે. બીજી ખાસ વાત અહીંયા આપણને જે જોવા મળે છે એ તો એ છે કે પ્રભુ કાયમ આપણને કહે છે, જેવી રીતે અહીંયા યહૂદીઓને કહેવામાં આવી છે, કે આપણે આપણી આજુબાજુ જે લોકો વસે છે તેઓથી જુદા છે. તે લોકો જેવી રીતે સ્તુતિ કરે છે, તે લોકો જેવી રીતે પૂજા કરે છે, તેઓ જે રીતે ભક્તિ કરે છે તે રીતે આપણે ભક્તિ નથી કરવાની. અને એ વાત આપણને બાઇબલના પાનાઓ પર વારંવાર જોવા મળે છે. અને આજે આપણે જ્યારે આપણી મંડળી જોઈએ, આપણા અમુક રીતિ રિવાજો જોઈએ, તો કેટલી હદે આપ સામાજિક જે વાતો છે, તમે અમેરિકામાં રહેતા હો, કોઈ બી યુરોપમાં રહેતા હો, ઇન્ડિયામાં રહેતા હોય, કોઈ બી જે સમાજમાં તમે રહેતા હોય, ત્યાંના જે રીત રિવાજો છે તે કેવી રીતે આપણી સ્તુતિમાં આવી ગયા છે, આપણી મંડળીમાં આવી ગયા છે, જ્યાં આપણે ગમે ત્યાં બેસીને તમે ભજન કરતા હોય, પ્રભુની સ્તુતિ કરતા હોય, ત્યાં માનવ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે રીતે સ્તુતિ કરીએ છીએ, આપણે જે રીતે આરાધના કરીએ છીએ, જે રીતે આપણે ભેગા મળીને આપણે ચર્ચમાં બેસીએ છીએ, ત્યારે શું આપણે જે વિધિ કરીએ છીએ, જે રીત રિવાજો કરીએ છીએ, તે બાઇબલ આધારિત છે કે સમાજ આધારિત છે. ઘણી વખત નાની નાની જે સામાજિક વસ્તુ, અને દરેક વખતે જે સામાજિક વસ્તુ હોય છે તે ખોટી નથી હોતી, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે એ નાની વાતો લઈને આપણી મંડળીમાં કુસંપ ના થાય, વાદ વિવાદ ના થાય. પવિત્ર શાસ્ત્રમાં જે નિયમ આપ્યો છે તે પ્રમાણે આપણે આગળ વધવું અને તે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવી બહુ જરૂરી છે. આગળ આપણે જોઈએ તો 10-14 કલમ જે છે, મેં પહેલા કીધું હતું તે પ્રમાણે રક્તને આપણે બીજું બધું જે આ ખોરાક છે તેવી રીતે નથી લઈ શકતા, કારણ કે પ્રભુએ રક્ત વહેવડાવ્યું છે પાપની માફી માટે. અને આ વાત આપણે જો જોઈએ તો છેક નૂના સમયમાં જાય છે. એવું નથી કે આ નિયમ ફક્ત અહીંયા લેવીયના પુસ્તકમાં આવ્યો છે અથવા તો મૂસા દ્વારા આવ્યો હતો. જો તમે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 4 અને 5 કલમ વાંચીએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે વાલાઓ, કે હું તમને જ્યાં સુધી તે પ્રાણીમાં જીવ લોહી હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું. જો કોઈ તમારો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ, પછી એ પશુ હોય કે મનુષ્ય હોય, દરેક મનુષ્ય પાસે હું તેના માનવ બંધુના પ્રાણનો હિસાબ માંગીશ. અહીંયા પણ બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી પ્રાણીમાં જીવ એટલે કે લોહી હોય ત્યાં સુધી તેને ન ખાવું. અને એથી કરીને અહીંયા જે 10-14 કલમ છે તે આપણને આપવામાં આવી છે કે જે કોઈ ઇઝરાયેલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે તો હું દેવ તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ, કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે. કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમારે માટે પોતાની શુદ્ધિ માટે કરવાનું છે. તમારે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે. ઇસરાયેલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે. આનાથી સ્પષ્ટ વધારે હું આની સમજણ આપી શકતો નથી. આગળ કહે છે કે જો કોઈ ઇઝરાયેલી અથવા તો ઇઝરાયલીઓ વચ્ચે વસતો વિદેશી ખાદ્ય પક્ષીનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું લોહી વહી જવા દેવું. એટલે કે જો તમે શિકાર કરો, તમને એનો શોખ હોય, અને તે સમયે તેઓ શિકાર કરવા જતા હતા, આજની તારીખમાં પણ ઘણા લોકોને આ શોખ હોય છે, જ્યારે તમે પોતે પણ શિકાર કરો અને એ ખોરાક તરીકે તમે વાપરવાના હોય તો તમારે તેને લોહીમાંથી લોહી બધું કાઢી નાખવાનું. ફરીથી એ 14મી કલમ કહે છે કે કારણ કે લોહીમાં તેનો જીવ છે, તેથી જ મેં ઇસ્રાયલ પ્રજાને કહ્યું છે કે કદાપી રક્ત ખાવું નહીં, કેમ કે દરેક પ્રાણી અને પક્ષીનો જીવ તેના લોહીમાં છે, તેથી જો કોઈ ખાય તો તેનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. આગલી જે બે કલમ છે, 15 અને 16 કલમ, એ ત્યાં પણ જો તમને કદાચ કોઈ કુદરતી રીતે મૃત્યુ પામેલું પ્રાણી મળે, અથવા તો બીજા કોઈ પ્રાણીએ મારી નાખેલું પ્રાણી તમને રસ્તામાં મળે, તો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે તેને પણ તમારે ખાવું નહીં. હા, આમાં કદાચ જે આરોગ્યના લીધે કે ત્યાં જીવજંતુ હોય અને તમે માંદગી આવે તે વિશે પ્રભુ આપણને ચેતવણી આપે છે. બીજી વાત અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ કે આ એક વાત જે છે કે જ્યારે મરેલું પાણી મળે અથવા તો કોઈ બીજા પ્રાણીએ શિકાર કરેલું પ્રાણી તમને રસ્તામાં મળે, તો તે માટે એક તેઓને માટે એક પ્રલોભન હતું. કારણ કે મેં પહેલાં તમને કીધું તે પ્રમાણે માંસ ખાવું એ બહુ સહેલી વાત નહોતી, ઘણું તે વખતે બહુ મોંઘું હતું. એટલે કે અને જ્યારે આવું કોઈ પ્રાણી તમને મળી જાય તો કદાચ અઠવાડિયું 10 દિવસ સુધી તમારા ખોરાકનો પ્રશ્ન ન રહે, તમારા કુટુંબને તે ભરપોષણ કરી શકતું હતું. એટલે આ પ્રલોભનથી રોકવા માટે અહીંયા ઘડી અહીંયા 15 અને 16મી કલમ આપવામાં આવી છે કે જે મરેલું પ્રાણી હોય તે તમારે ખાવું નહીં. હવે અત્યારે વૈજ્ઞાનિક રીતે આપણે જાણીએ છીએ કે કોઈ મરેલી ખાવી વસ્તુ આપણા શરીરને માટે, આરોગ્યને માટે કેટલી હાનિકારક છે. આગળ વધીએ તો 18મો અધ્યાય, અને અહીંયા મેં કીધું તે પ્રમાણે જે અંગત જીવન, અંગત જે સંબંધ પતિ પત્ની વચ્ચે હોય તે વિશે અહીંયા વાત કરવામાં આવી છે. જ્યારે 17મો અધ્યાયની શરૂઆત કરી ત્યારે મેં કીધું હતું કે ધ્યાન આપજો કે મૂસાએ, પ્રભુએ મૂસાને કહ્યું કે હારૂન અને ઇસરાયલ પ્રજાને કહે. અહીંયા આપણે જોઈએ તો શું કહેવામાં આવ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું, પહેલી કલમ, ઇસરાયેલી પ્રજાને કહે હું યહોવા તમારો દેવ છું. હવે અહીંયા મૂસા સીધો ઇસરાયેલી પ્રજાને કહે છે, હારૂનને નથી કહેવામાં આવતું. હારૂન પણ સાંભળી રહ્યો છે, પણ અહીંયા સીધું આખી પ્રજાને કહેવામાં આવી રહ્યું છે કે હું યહોવા તમારો દેવ છું. મેં તમને કીધું તે પ્રમાણે આ વાક્યનો ઉપયોગ લગભગ 24 થી 25 વાર આ 4 અધ્યાયમાં કરવામાં આવ્યો છે, અને એ બહુ મહત્વની વાત આપણે સમજવાની જરૂર છે, ખાસ કરીને જ્યારે આપણે આ લેવીઓનું પુસ્તક શીખી રહ્યા છીએ. અમુક એવા વચનો પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે અને આપણે વિચારીએ છીએ કે કેમ આ વચનો આપણે શીખવાના, આપણને આ કેવી રીતે લાગુ પડે છે, શું કામ કરવાનું. અને ઘણી વખત જે તમને જે બાળકો છે, જેઓ તમારામાંથી જેઓને બાળકો છે, કદાચ તમે જાણતા હશો, હું મને ખબર છે કે જ્યારે મારા દીકરા દીકરીને કશું કરવાનું કહું ને તો તરત મને પૂછે કેમ કેમ અમારે કરો, કેમ કેમ, કારણ આપો. આ એક કારણ આપણી માટે પૂરતું છે કે હું યહોવા તમારો દેવ છું. એટલે કે પવિત્ર શાસ્ત્રમાં જ્યારે પણ કોઈ વચન એવું આવે, કોઈ વસ્તુ તમને જે સમજણ નથી પડતી, કદાચ તમને લાગે કે આ કેવી રીતે મારે પાડવી અથવા તો કેમ પાડવી એવો તમને વિચાર આવે, તો આ વાત આપણે યાદ રાખવી બહુ જરૂરી છે કે હું યહોવા તમારો દેવ છું. દેવે કીધું છે એટલે પાડો. કદાચ સમજણ નહીં પડે, કદાચ આ જીવનમાં સમજણ નહીં પડે, પણ જેવી રીતે આપણા મા બાપ આપણને ખોટી દિશામાં દોરતા નથી, તે રીતે આપણો દેવ પણ આપણને કોઈ ખોટી દિશામાં દોરતા નથી. અને આપણા જે મા બાપ છે એ પણ મનુષ્ય છે, ને એ તો કદાચ આપણને કોઈ ખોટી દિશા તરફ દોરે, કારણ કે તેમની પાસે પણ સંપૂર્ણ સમજ નથી. પણ આપણો દેવ તો સર્વ જાણનાર છે અને તે આપણને કદી ખોટા માર્ગે દોરતા નથી. આ લખવામાં આવ્યું છે કે માટે તમારે લોકોએ, પહેલાં તમે જ્યાં રહેતા હતા તે મિસર અથવા હું તમને લઈ જાઉં છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવું નહીં, તમારે તેમના રિવાજો પાળવા નહીં, તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, અને તમારે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો, અને તે અનુસાર તમારે તમારું જીવન ગાળવું. હું યહોવા તમારો દેવ છું. તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જે માણસ તેનું પાલન કરશે તે જીવવા પામશે. હું યહોવા છું. વારંવાર એક વાત કરવામાં આવી છે. અને વાલાઓ, આ ફક્ત લેવીઓના પુસ્તકમાં નથી, તમે નવા કરારમાં આપણે વચનો વાંચીએ તો ત્યાં પણ આ જ વાત લખવામાં આવી છે કે તમે જે બીજા બધા લોકો છે તેનાથી અલગ છો. અને આજે આપણો જો સમાજ જોઈએ, આપણી જો મંડળી જોઈએ, તો તેઓ સમાજ જેવા બનવાની પ્રયત્ન કરી રહ્યા છે. કે જ્યારે પ્રભુએ આપણને બહુ સ્પષ્ટ ચોખ્ખા શબ્દમાં કીધો છે કે જે આજુબાજુના લોકો છે તેવી રીતે તમે ના રહો, તેઓના રીતરિવાજો ના પાળો. પણ આપણે આપણી મંડળીને, આપણા ચર્ચને જેટલું બને એટલું જે સમાજને ગમે તેવું કરવામાં મંડી પડ્યા છે. અહીંયા ઘણા કારણો છે. ઈશ્વરે જે વ્યક્તિગત જાતીય સ્વચ્છતાની વાત કરી છે આ અધ્યાયમાં, જાતીય નૈતિકતા અને લગ્ન અંગે સ્પષ્ટ જે સૂચનાઓ આપવામાં આવી છે, તેના ઘણા કારણો છે. આપણે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે અને ઈશ્વર મારી અને તમારી માટે જાણે છે કે શું સર્વશ્રેષ્ઠ છે. મેં કીધું તે પ્રમાણે ઈશ્વર ચોક્કસપણે ઈચ્છે છે કે જે પરણિત છે, જે કપલ છે, તે જે અંગત જાતીય સંબંધ છે તેનો આનંદ માણી શકે એ પ્રક્રિયા પ્રભુએ બનાવી છે. આપણે જોઈએ છીએ કે છેક ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં આદમ અને હવાને આ સૂચના આપવામાં આવી હતી, સૂચના આપવામાં આવી કે પૃથ્વીમાં વધારો કરો. એટલે કે આ જે પતિ પત્ની વચ્ચેનો જે અંગત સંબંધ છે તે પ્રભુ દ્વારા આનંદને માટે અને પોતાના પ્રભુના હેતુને માટે આપવામાં આવ્યો છે. પરંતુ તે એ પણ ઈચ્છે છે કે જ્યારે તેમના નિયમોનું ઉલ્લંઘન થાય અને તેના પરિણામ જે આવનાર છે, જે ભયંકર પરિણામ આવનાર છે, તેનાથી આપણે બચીએ. એટલે કે આ જે નિયમ અહીંયા આપવામાં આવ્યા છે તે એક ચેતવણી રૂપે આપવામાં આવ્યા છે કે હા, આ વસ્તુ તમને મેં આપી છે, પણ સંભાળીને ચાલજો. કારણ કે જો તમે હદની બહાર જતા રહેશો તો એનું પરિણામ બહુ ભયાનક છે. અને આજના સમાજમાં આપણે જે ટીવી પર જોઈએ છે, આપણે મૂવીમાં જોઈએ છે, જે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે, તમે આપણે જોઈએ છે કે જે આ શારીરિક પ્રદર્શન દ્વારા બધી વસ્તુઓ વેચવામાં આવે છે. જ્યાં ને ત્યાં અમેરિકામાં કહેવામાં આવે છે કે સેક્સ સેલ્સ. અને આજે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય આપણા જે ટીવી શો છે અને મૂવીઝ છે, તે આનાથી કંઈ બહુ દૂર નથી. વધારે ને વધારે એ આપણે જોઈએ છે કે શારીરિક પ્રદર્શન દ્વારા જ કોઈ બી જે પ્રોડક્ટ છે, કોઈ બી વસ્તુ વેચવાની હોય તો તમે તે જોઈ શકો છો. અને આપણે જોઈએ છે કે આપણા સમાજમાં આ લઈને કેટલું બધું પતન છે. જે આપણા બાળકો જે જોઈ રહ્યા છે, આપણા બાળકો જે વાંચી રહ્યા છે, આપણા બાળકો કારણ કે ફોનના લીધે હવે કોઈ મર્યાદા રહી નથી. પોતે પોતાના ઘરમાં કોઈના ખૂણામાં જે પણ જોવું હોય તે જોઈ શકે છે. અને તે દ્વારા શેતાને આખું એક જે જનરેશન છે તેને ખલાસ કરી નાખ્યું છે. અને પ્રભુ આ જાણતા હતા અને તે લઈને પ્રભુએ અહીંયા બહુ વિગતવાર નિયમો આપ્યા છે. અને હું બધી કલમો વાંચતો તો નથી, પણ છઠ્ઠી કલમ કહે છે અને 6 થી જે 23મી કલમ છે, તો આ કલમોમાં જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેની યાદી આપવામાં આવી છે. અને આ પ્રતિબંધનો, આ પ્રતિબંધની અવગણના કરવી, તેને તોડવા, તેના તેના તેનો દંડ અથવા તો શિક્ષા આપણને 20મા અધ્યાયમાં જોવા મળે છે. 6 થી 23માં વેદી આપવામાં આવી છે, 24 થી 23મી કલમમાં તેના પરિણામો વિશે પણ આપણને કહેવામાં આવ્યું છે. જુઓ છઠ્ઠી કલમ શું કહે છે, કે તમારામાં કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહીં, હું યહોવા છું. કોઈ પણ પુત્રએ પોતાની માતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહીં, એ તમારી માતા છે તેને તમારે કલંકિત ન કરવી. અને આ જુદા જુદા જે પ્રતિબંધ છે અહીંયા તમને જોવા મળે છે, અને કદાચ તમે વાંચો ત્યારે તમે તમારા મનમાં એવું કહો, ભાઈ અજય તમે અમને શું સમજો છો, અમે આવા જાતના લોકો નથી, અમે તો બહુ ભણેલા ગણેલા છે, આ બધું સમજીએ છે, આ આવી વાતોમાં અમે કદી પડીએ નહીં, આ બધું અમને લાગુ પડતું નથી. આજે આપણે જ્યારે 2026મી સાલમાં જીવી રહ્યા છે, ત્યારે શું આ બધી વસ્તુ કેવી રીતે બની શકે, પહેલાંના લોકો તો અભણ હતા એટલે આ બધું ચાલતું હતું. અને મારે તમને ફક્ત એ જ કહેવાનું, શું તમે કદી ટીવી પર ન્યૂઝ ચેનલ જોઈ છે? શું તમે જાણો છો અત્યારના સમયમાં આ અહીંયા બધું જે લખવામાં આવ્યું છે તેમાંનું કેટલું આપણા સમાજમાં બની રહ્યું છે? આપણે અત્યારે જ્યારે આ ગે લેઝબિયનનું બધું જોઈ રહ્યા છે, શું આ નિયમોની બહાર છે કે અંદર છે? કારણ કે માણસ બદલાયું નથી, માણસનું હૃદય બદલાયું નથી. અને જે વાતની અહીંયા ગાડી આપણને ચેતવણી આપવામાં આવી છે, તે વાત આજની તારીખમાં બી ઘટી નથી રહી, વધી રહી છે. હજુ પણ બીજી વસ્તુઓ જે બની રહી છે તે મને અત્યારે બોલતા પણ શરમ આવે એવું છે. અને પ્રભુ એમના પોતાના પરફેક્ટ જ્ઞાનમાં આપણને અહીંયા ચેતવણી આપી છે. અને જ્યારે તમે 24 થી 23 કલમ અહીંયા વાંચો, આ જે એક સંબંધ જે પ્રભુ દ્વારા આપવામાં આવ્યો હતો, તે કેટલી રીતે શેતાને તેને વિકૃત બનાવી દીધો છે, અને તેના પરિણામો જે લખવામાં આવ્યા છે તે કેટલા ભયાનક છે. ચોવીસમી કલમ કહે છે, આમાંની કોઈ પણ રીતે તમારે તમારી જાતને અશુદ્ધ ન કરવી, હું જે પ્રજાઓને તમારા માટે સ્થાન ખાલી કરવા હાંકી કરનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે. ફરીથી એકવાર વાલાઓ તમને યાદ દેવડાવો કે જે વચનનો દેશ હતો અને જ્યાં ઇસરાયલ લોકો, યહૂદી લોકો જવાના હતા, ત્યાં જે રહેનાર પ્રજાઓ હતી, તે અહીંયા જે લખવામાં આવ્યું છે તે બધી જ વાત કરતી હતી. અને ફરીથી આપણને યાદ દેવડાવવામાં આવ્યું છે કે તમે એ લોકો જેવા નથી, એટલે એ લોકો જે કરે છે તે તમે કરશો નહીં, એ લોકો જે કરે છે તેવું કરશો નહીં. પણ અત્યારે આપણે જ્યારે ટીવી પર જુદી જુદી જે કૌટુંબિક સિરિયલ આવે છે તે જોઈને, કેટલા બધા એ સિરિયલમાં બતાવેલા જે પ્રોબ્લેમ્સ, જે કુટુંબની સમસ્યાઓ છે, તે હવે આપણા કુટુંબમાં આવવા લાગી છે. કારણ કે એ જોઈને આપણા કુટુંબમાં કશું થાય ને તો આપણે એ પ્રમાણે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ. વાલાઓ, બહુ સાવચેતીથી આપણે જીવન જીવવાનું છે. 30મી કલમ કહે છે કે માટે ફરમાનનું પાલન ચોકસાઈપૂર્વક કરજો, તમારા પહેલાંના લોકો ઘૃણા પણ રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો, હું તમારો દેવ યહોવા છું. વાલા, હું તમને ફક્ત આ જ કહીશ, અને માફ કરજો કે જો કદાચ તમારામાંથી કોઈને ખોટું લાગે. સેક્સ પતિ પત્ની વચ્ચે પ્રભુએ આનંદ માટે આપી છે. હિબ્રુઓનો પત્ર તેનો 13મો અધ્યાય અને 4થી કલમ તમે વાંચી શકો છો. અને એક સુખી લગ્ન જીવન માટે એ બહુ જરૂરિયાતની વસ્તુ છે. દુઃખ છે કે આ વિશે આપણા સમાજમાં બહુ શિક્ષણ નથી. હું અમેરિકામાં રહું છું અને આ અમેરિકામાં પણ આ વિશે જ્યારે મેરેજ કાઉન્સિલિંગ થાય તો આ સબ્જેક્ટ પર, આ વિષય ઉપર બહુ બહુ સમય નથી કાઢવામાં આવતો, જો કોઈ થોડો પણ કાઢવામાં આવે તો. પણ એ લગ્ન જીવનનો બહુ મહત્વનો હિસ્સો છે. અને જ્યારે આપણા બાળકો, આપણા દીકરા દીકરીઓ તે વિષય વિશે બહારથી શીખે છે, ત્યારે તે શેતાની માના શીખે છે. અને આપણે પવિત્ર શાસ્ત્ર આ વિષય માટે શું કહે છે એ શીખવવું બહુ જરૂરી છે. પણ બહુ ઓછી વખત, કદાચ કદી જ નહીં, આ વાત પર તમારી મંડળીમાં વાત થતી હશે. આ કોઈ એવો ખરાબ વિષય નથી. આ આ કંઈ કોઈક પાપી વસ્તુ નથી, કારણ કે પ્રભુએ આપી છે. અને આપણે લોકોને સમજણ આપવાની છે કે આ બાબતમાં આપણે કેવી રીતે વર્તવાનું છે, પવિત્ર શાસ્ત્ર શું કહે છે આપણને આ બાબતમાં. અને જો એ આપણે શીખવીશું તો આપણે પ્રભુના કોપથી બચી જઈશું. અને હું માનું છું કે ઘણા લગ્ન જીવન બહુ બહુ આનંદિત રીતે પસાર થાય જો પતિ પત્ની પવિત્ર શાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે ચાલે. વધુ હું કહેતો નથી, કારણ કે ગુજરાતી ભાષામાં વધારે આને મારે કહેવાનું મારી પાસે આવડત નથી. પણ આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે વાત કરી હોય. 19મા અધ્યાય તરફ આપણે વળીએ તો અહીંયા આપણને જે 10 આપણે કમાન્ડમેન્ટ્સ છે, 10 આજ્ઞાઓ આપણને જે આપવામાં આવી છે તે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ કોઈ એવો કોઈ ક્રમ નથી, બસ નિયમો આપવામાં આવ્યા છે. પણ આ જે 10 આજ્ઞાઓ કેવી રીતે આપણા જીવનમાં જુદી જુદી રીતે લાગુ પડે છે તે આપણે જોઈ શકીશું. અને અહીંયા ગાડી એ નિયમ ભંગ કરવા માટેની જે શિક્ષા છે તે પણ કેવી રીતે કરવી તે આપણને શીખવવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ બાપ નિયમ આપણને આપ્યો છે અને એ નિયમ બહુ ગંભીરતાથી લે છે. ફરીથી નિયમ પ્રભુ બહુ ગંભીરતાથી લે છે. તેનો મતલબ એમ નહીં કે નિયમ દ્વારા આપણને તારણ મળે છે, પણ નિયમ પાળવો જરૂરી છે. આપણે એમ નથી કહી શકતા કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ મળી ગયું એટલે હવે હું જૂઠું બોલું તો વાંધો નહીં, હું ખૂન કરું તો વાંધો નહીં, વ્યભિચાર કરું તો વાંધો નહીં. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. આપણે તારણ પામ્યા હોય તો પણ આપણે નિયમને પાળવો બહુ જરૂરી છે અને તેને ગંભીરતાથી લેવું બહુ જરૂરી છે. અને જ્યારે નિયમની વાત આવે ત્યારે આપણે કોઈ જાતનો ભેદભાવ દેખાડી શકતા નથી. એટલે કે નિયમ આપણ સર્વને સરખો લાગુ પડે છે. તમે બાળક છો તેનો મતલબ એમ નહીં કે તમારે નિયમ પાળવાનો નહીં. તમે કોઈ જાતના આગેવાનીમાં છો મંડળીમાં તેનો મતલબ એવો નહીં કે તમારે નિયમ પાળવાનો નહીં. કોઈ પણ હોય તેણે એ નિયમ પાળવાની જરૂર છે. અને જ્યારે શિક્ષા કરવાનું આવે, કદાચ નિયમ ભંગ થઈ ગયો અને એ નિયમ ભંગના લીધે જે પ્રભુએ આજ્ઞા આપી છે તે પ્રમાણે જ્યારે શિક્ષાનો સમય આવે ત્યારે પણ આપણે કોઈ ભેદભાવ બતાવી શકતા નથી. જે શિક્ષા બાળક સાહેબ માટે છે તે જ શિક્ષા સામાન્ય સભ્ય માટે છે. તમારો દીકરો હોય કે તમારી દીકરી હોય, તમારો ભાઈ હોય કે તમારી બહેન હોય, એ શિક્ષા જો તમારે કરવાની છે તો તમે કોઈ જાતનો ભેદભાવ રાખી શકતા નથી. આપણે જાણીએ છીએ કે આપણા દેવ પવિત્ર છે અને તેથી કરીને આપણે પણ પવિત્ર રહેવું બહુ જરૂરી છે. મેં કીધું તે પ્રમાણે હું યહોવા છું તે વાક્ય વારંવાર અહીંયા લખવામાં આવ્યું છે, અને તે યહોવા છે તેથી આપણે અમુક રીતે જીવન જીવવાનું છે, જે નિયમ દેવે આપ્યો છે તે પ્રમાણે. પ્રભુની બીકમાં પ્રભુના નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. જોઈએ આગળ આપણે શું લખવામાં આવ્યું છે અહીંયા. પછી યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલીઓના સમગ્ર સમાજને આ પ્રમાણે જણાવો, તમે પવિત્ર થાઓ કારણ કે હું તમારો દેવ પવિત્ર છું. તમારામાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતા પિતાને માન આપવું અને મારા ખાસ વિશ્રામવારનું પાલન કરવું. હું તમારો દેવ યહોવા છું. આ બે આજ્ઞાઓ તો બધાને ખબર જ હશે કે કઈ આજ્ઞાઓની અહીંયા વાત કરવામાં આવી છે. આગળ કહે છે કે ધાતુની મૂર્તિઓ બનાવશો નહીં ને મૂર્તિ પૂજા કરશો નહીં, હું યહોવા તમારો દેવ છું. તમે જ્યારે યહોવાની આગળ ભેટ અર્પણ ચઢાવો ત્યારે તેને સરખી રીતે ચઢાવો જેથી તેનો સ્વીકાર થાય. જે દિવસે તમે અર્પણ કરો તે જ દિવસે જમી લેવું જોઈએ, અને પછી તે દિવસ જે કાંઈ બચ્યું હોય તે જમી લેવું, પરંતુ ત્રીજા દિવસ સુધી એમાંનું જે બચે તે અગ્નિમાં બાળી નાખવું, કારણ કે તે દૂષિત છે અને તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવું નહીં, કારણ કે તે અમંગળ છે, એનો સ્વીકાર નહીં થાય. ફરીથી અહીંયા આપણે આરોગ્ય જોઈ શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે 3 દિવસ તે આ સમયે ફ્રીઝ હતું નહીં. આ વખતે બધા જે આપણે બધું પ્રિઝર્વેટિવ મૂકીને ખાવાને એને 8 દિવસ સુધી જે ચાલે છે, અને આપણે પોટેટો ચિપ્સ ને એ બધું તો બેગમાં એક વખત ભરો એટલે વર્ષો સુધી ચાલે, એની વ્યવસ્થા હતી નહીં. પણ આપણે જોઈ શકીએ છીએ કે આરોગ્યને માટે કેટલું હાનિકારક છે. 9મી કલમ જો આપણે કહે છે કે જ્યારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહીં અને ઘઉંની કાપણીનો મોળ પણ વીણી લેશો નહીં. એ જ પ્રમાણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણશો નહીં, તેમજ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણશો નહીં. ગરીબો તેમજ મુસાફરો માટે તે રહેવા દેજો, હું યહોવા તમારો દેવ છું. આ બહુ મહત્વનો નિયમ અહીં આપવામાં આવ્યો છે. ખાસ કરીને તમારામાંથી જેઓ અમેરિકામાં રહે છે, વેલફેરની જે સિસ્ટમ છે તેનાથી વાકેફ છે, અને ઘણા બધા દેશોમાં આ પ્રમાણેની યોજના હોય છે કે જેઓ ગરીબ હોય, જેઓ કદાચ અપંગ હોય તેઓની માટે કેવી રીતે તેઓની સહાય કરવી, તેઓનું ભરપોષણ કરવું. તો અહીંયા જે નિયમ છે જે આપણે રૂથના પુસ્તકમાં જોઈએ છે કે રૂથ જે બોયઝ હતો તેના ખેતરમાં એના કારીગરો પાછળ જતી હતી અને જે બાકી રહ્યું હોય તે વીણતી હતી. અહીંયા જે પ્રભુએ સૂચના આપી છે તે પ્રમાણે આ જે કાપણી, જો તમે જે પ્રમાણે અહીંયા નિયમ લખ્યો છે તે તમે જુઓ તો લગભગ 15% એમનો જે પાક હતો તે આવી રીતે બીજા લોકો માટે મૂકી રાખવામાં આવતો હતો. એટલે કે જે ગરીબ હોય, જેઓની પાસે કશું ના હોય તે. વિચારો વાલાઓ, આ જ રીતે આજે આપણો સમાજ વર્તે, અને આ જ રીતે લોકોને, આપણા સમાજમાં જે ગરીબ છે તેઓને મદદ કરે તો કેટલો સમાજ ઉપર આવી જાય. અહીંયા અમારા અમેરિકામાં જે વેલફેર સિસ્ટમ છે એકદમ જ તૂટી ગયેલી સિસ્ટમ છે. ઇટ્સ અ બ્રોકન સિસ્ટમ. કારણ કે જેઓ છે તેઓ બસ એની ઉપર આખું જીવન કાઢી નાખે છે. ધ્યેય કદી એ હતો નહીં કે આખો સમય તમે બીજાની મદદ ઉપર જીવન જીવો, તમારે પણ પોતે કામ કરવાનું. અને અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા સૂચના તો આપવામાં આવી છે કે પાકની કાપણી કરો ત્યારે છેક સુધી લણશો નહીં, એટલે કે ત્યાં હતું બધું, ઝાડ ઉપર દ્રાક્ષ હતી, જે પણ પાક થયો હોય તે હતો, પણ જેને જરૂર હોય તેને ઘર બેઠી એ ખાવાનું નહોતું મળતું. અત્યારે આપણે લોકો એવી આશા રાખે છે કે હું તો ભાઈ ગરીબ છું, અપંગ છું, મને ઘર ઘરે બેસીને આપી જાઓ. ચર્ચ કેમ મદદ કરતું નથી, મંડળીના ભાઈ બહેનો મદદ કેમ કરતા નથી? અહીંયા જેને જરૂર હોય તેણે પણ સવારે ઉઠી અને આ લોકોની પાછળ જેવી રીતે રૂથ કરતી હતી તે રીતે જઈ પોતાનું પોતે ભેગું કરી અને તે ખાવાનું હતું. અને આ જે નિયમ છે તે બહુ જરૂરી નિયમ છે. કે પેલું કહે છે ને કે તૈયાર ભણે બેસવાની આશા ના રાખો. આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજના બાળકો જે સારા કુટુંબમાં ઉછેર રહ્યા છે તેઓ પણ કામ કરતા નથી, મોજ શોખ અને એમાંથી ઊંચા આવતા નથી. પવિત્ર શાસ્ત્રમાં બહુ સ્પષ્ટપણે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે દરેકે, અને આમાં જે પાળક સાહેબ છે જે મિશનરીનું કામ કરે છે કે ભાઈ અમે તો પ્રભુની સેવા કરીએ છીએ, એ બધા આવી ગયા. તમારે બધા, આપણે બધાએ પોતાનું જે ખાવાનું છે તે પોતે મહેનત કરી અને તેની તે લેવાનું છે. કોઈ જગ્યાએ આપણે પવિત્ર શાસ્ત્રમાં આળસ જોતા નથી, અને આળસ વિશે જે લખવામાં આવ્યું છે ખાસ કરીને નીતિ વચનોમાં તે આપણે જોઈએ તો એ બધું જ નેગેટિવ છે. કોઈ જગ્યાએ આળસ ને પ્રોત્સાહન પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યું નથી. 11મી કલમ આપણે જોઈએ છીએ તો એ આજ્ઞા બી આપણે સર્વ જાણીએ છીએ કે તમારે ચોરી કરવી નહીં, કે કોઈ છેતરવું કે ઠગવું પણ નહીં, તમારે ખોટી વાત માટે મારા નામના સમ ખાઈને તમારા દેવ યહોવાનું નામ વગોવવું નહીં, કારણ કે હું યહોવા છું. બારમી કલમમાં આપણને ખબર છે કે આપણે પ્રભુના દેવના સમ ખાવા નહીં. આગળ વાંચીએ તો તમારે કોઈને લૂંટવો નહીં, કોઈનું શોષણ કરવું નહીં. આપણે આ આજ્ઞા કઈ બાબતો વિશે આપણને કહે છે તે આપણે જોઈએ છીએ. આગળ વધીએ તો 17મો અધ્યાય કહે છે કે 17 પહેલાં હું તમને 16મી કલમ તરફ હું દોરું તો કહે છે કે દેશ બાંધવોમાં તમારે કોઈની કુથલી કરવી નહીં, કોઈના પર ખોટો આરોપ મૂકી એનું જીવન જોખમમાં મૂકવું નહીં, હું યહોવા છું. આપણી કાકના છે કે કોની માટે ખોટી સાક્ષી મૂકવી નહીં. અહીંયા જે કુથલી કહેવામાં આવ્યું છે એ જ્યારે આપણે કુથલી ગોસિપ જેને કહીએ છીએ તો એ બહુ જ ભયાનક વસ્તુ છે, અને એ ત્રણ વ્યક્તિ માટે છે. આપણે જે કરીએ છીએ એ તો પાપમાં પડીએ છીએ, આપણે જેના વિશે કહીએ છીએ તેને આપણે નીચો પાડીએ છીએ, અને ઘણી વખત જે આ કુથલી થતી હોય છે તે કુથલી પ્રાર્થનાની રિક્વેસ્ટની રીતે થતી હોય છે. અત્યારે તો ફોન આવશે બરાબર કે સાંભળ્યું ભાઈ પેલા ભાઈની માટે તમે પ્રાર્થના કરજો, તમને ખબર નહીં હોય એમના ઘરમાં તો આ ચાલે છે, અને એ રીતે જે કંઈ કુથલી કરવી હોય એ થઈ જાય છે. શરૂઆત પ્રાર્થનાની રિક્વેસ્ટથી થાય છે પણ એનો પાછળનો મૂળ હેતુ કુથલી હોય છે. એટલે કે જે કરે છે તે પાપમાં પડે છે, જે જેની વિશે કરો છો તેને તમે નીચા પાડો છો, અને ત્રીજું કે જે સાંભળનાર છે તેને પણ તમે બહુ નુકસાન કરો છો. કારણ કે એક વખત હું તમને કોઈ વ્યક્તિ માટે કહું કે આ માણસ આવો છે, પછી જ્યારે બી તમે તે માણસને મળશો ત્યારે તમને એ વાત તમારા મગજમાં હશે જ કે શું ખરેખર આ માણસે આવું કરેલું. ભલે તદ્દન ખોટી વાત હોય, એ માણસે કશું ના કર્યું હોય, તોય તમારા મનમાં એ વિચાર આવશે એ માણસ વિશે. અને આ એક જે પાપ છે એ પાપ બહુ જ ગંભીર પાપ છે, અને કોઈ ગંભીરતાથી લેતું નથી, કારણ કે હવે સમાજમાં એટલું સામાન્ય થઈ ગયું છે. દાખલા તરીકે હું તમને કહું કે અત્યારે આપણે કોઈ બીડી પીતો હોય તો આપણને કોઈ બહુ અજુકતું નથી લાગતું, કારણ કે હવે એટલું બધું કોમન થઈ ગયું છે. પણ તમને હું એમ કહું કે કોઈ ગાંજો પીવે છે તો કદાચ હવે તો એ બી થોડું બહુ થઈ ગયું છે, પણ કદાચ તમને થોડો શોક લાગે. અને એ જ રીતે આ ગોસિપ કુથલીની વાત છે કે આપણા સમાજમાં એટલી હદે એ પાપ ફેલી ગયું છે કે હવે કશું અજુકતું લાગતું નથી. વાલાઓ એ પાપથી તમે બહુ કેરફુલ રહો. પવિત્ર શાસ્ત્રમાં એ વિશે બહુ વિશેષ, બહુ વિગતવાર કહેવામાં આવ્યું છે કે એ કેટલું ગંભીર પાપ છે. 17મી કલમ કહે છે કે તમારે તમારા ભાઈના વિશે મનમાં ડંક રાખી તેનો તિરસ્કાર કરો નહીં, તારા પાડોશીને પાપ કરે તો તેને દોષ બતાવી ઠપકો આપવો નહીં. ફરીથી આ આજ્ઞાઓ આપણે જાણીએ છીએ કે તમારે ખોટી સાક્ષી પૂરવાની નહીં વગેરે વગેરે, વેરની બદલો રાખવાની આશા નહીં રાખવાની, આ સર્વ નિયમ આપણે જાણીએ. હવે આ 19મી કલમ જે છે કદાચ તે વિશે તમને બી કોઈક વાર વિચાર આવ્યો હશે. ત્યાં લખવામાં આવ્યું છે કે મારા નિયમો પાડજો તમારા પશુઓ જુદી જાતના પશુઓ સાથે ગર્ભાધાન કરાવશો નહીં, તમારા ખેતરમાં એકી સાથે બે જાતના બીવ વાવશો નહીં, તેમજ જુદી જુદી બે જાતના તારનું વણેલું કાપડ પણ પહેરશો નહીં. કદાચ આ વાંચીને થોડું અજુગતું લાગે, અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? આ જે બે જુદા જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન, ઓરિજિનલ લેંગ્વેજમાં એનો અર્થ એવો નથી. ઓકે, ઓરિજિનલ એમાં એમ થાય છે કે એ બે જુદી જાતના જે પશુઓ હોય, એટલે કે દાખલા તરીકે બળદ અને ગધેડો હોય, તેને સાથે કામ કરવાનું નહીં. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં જ્યારે ચક્કી પીસવામાં આવતી હોય ત્યારે બળદ ચાલતો હોય અને તે દ્વારા જે પથ્થર પીસાતો હોય તે પ્રમાણેનું તમે દ્રશ્ય વિચારી શકો છો. અને અહીંયા ફક્ત આ નિયમનો મતલબ એ જ છે. જો તમે બીજો કરંથી તેનો બીજો કરંથીનો પુસ્તક તેનો 6 અધ્યાય તમે જોશો તો ત્યાં પણ આ લખવામાં આવ્યું છે કે ડુ નોટ બી અનઇક્વલી યોક્ડ. અને આ વાતને લઈને આપણે જોઈએ છીએ કે બીજા જે વિધર્મી છે તેની સાથે લગ્ન ન કરવા, તેઓની સાથે વ્યવસાય નહીં કરવો વગેરે વગેરે. અહીંયા જે નિયમ આપવામાં આવ્યો છે, જ્યારે તમે બે વ્યક્તિ જે એક એક સ્ટ્રોંગ છે અને એક થોડી નબળી છે તેને સાથે કરો છો, તો જે સ્ટ્રોંગ જે વ્યક્તિ છે તેની પર વધારે ભાર પડે છે. અને આ નિયમ આપણે મંડળીમાં પણ જોઈ શકીએ છીએ કે જ્યારે અમુક કામ કરવાનું હોય તો અમુક ભાર અમુક લોકો પર વધારે આવી જાય છે, બીજા લોકો જે નબળા હોય પણ ખાલી તેમનું નામ હોય છે પણ કામ કરતા નથી. મહત્વનો નિયમ છે વાલાઓ. એ જ પ્રમાણે અહીંયા જે લખવામાં આવ્યું છે કે તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહીં. હવે બી એ આપણે પવિત્ર શાસ્ત્રમાં બી એટલે કે વચનને બી કહેવામાં આવે છે. કદાચ તમે જે પેલા બીનું જે ઉદાહરણ આપણે નવા કરારમાં જોઈએ છે કે પથરાળ જમીનમાં પડ્યા ને સારી જમીનમાં પડ્યા, એ ત્યારે ત્યાં બીનો મતલબ વચન થાય છે. અને અહીંયા એ જ વાત લખવામાં આવી છે કે તમારું જે આત્મિક ખેતર છે તેમાં જુદા જુદા બે જાતના બી ના વાવો. ફક્ત પ્રભુના શબ્દ, પ્રભુના વચન દ્વારા જ તમારું જીવન જીવો. કારણ કે જે વાવશો તે તમે લણશો. અને જો તમે બે જાતના અને જાત જાતના જે બી છે એ તમે જીવનમાં ઉતારશો તો એનું પરિણામ પણ એ જ પ્રમાણે આવશે, એ જ પ્રમાણેનો પાક આવશે. તમારા કુટુંબમાં, તમારા બાળકોમાં એ જ પ્રમાણે આવશે. એટલે આપણે અત્યાર સુધી જે શીખ્યા તે તમે યાદ રાખો કે આપણે બીજા લોકોથી અલગ છે અને એ લોકોના જે બી છે એ આપણા જીવનમાં વાવવાના નહીં. અને વાલાઓ, તમે તમારો પોતાના જીવનનું નિરીક્ષણ કરો. અમુક વખત લાગે છે ના ના, હું તો ખ્રિસ્તી છું, ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યો અને હું તો એવા કોઈ જાતના બીજા દેવદેવીઓ તરફ વળતો નથી. નિરીક્ષણ કરો. જ્યારે નિરીક્ષણ કરશો ત્યારે કદાચ તમે બીજું વીવ તમારા જીવ બીજું બીજું બી તમારા જીવનમાં જોશો. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે કે જુદી જુદી બે જાતના તારનું વણેલું. અને જો તમે જે ઓરિજિનલ લેંગ્વેજમાં તમે જો ગ્રીક લેંગ્વેજ જે ગ્રીક લેંગ્વેજ જૂના કરારની જે જે ગ્રીક લેંગ્વેજમાં લખવામાં આવી છે તો અહીંયા ગાડી ઊન શબ્દ વાપરવામાં આવ્યો છે. ઊન શબ્દ. અને તમે એ પ્રમાણે જો અને કોટન અને વૂલ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને તે શું કહેવામાં આવે છે? કારણ કે જે યાજક હતા તે એક પ્રકારનું કાપડ પહેરતા હતા. બલકે અહીંયા બીજું જે મેં ટ્રાન્સલેશન છે તો ત્યાં લખ્યું છે, તેમજ જો બે જાતની વસ્તુઓના મિશ્રણનો પોશાક તારા અંગ પર ન આવે. એટલે કે લિનન અને વૂલ, જે પ્રબોધક હતો તે વૂલ પહેરતા હતા, યાજક હતા તે લિનન પહેરતા હતા, કોટન જેને કહેવાય. એ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે તમારી કોની પાસેથી તમારું શિક્ષણ લો છો. કારણ કે એક પોશાક છે જે વૂલ, ઊનનો જે પોશાક છે તે પોતાના કાર્યો ઉપર આધારિત છે. કારણ કે તમે ઊન પહેરો તો ત્યારે તમને શું થાય, પરસેવો થાય, ગરમી થાય, એટલે કે એ મહેનતની અહીંયા વાત થઈ રહી છે. તમે મહેનતથી તમારું તારણ પામી શકતા નથી. તારણ તો આપણને એક ભેટ આપવામાં આવી છે. આશા રાખું છું કે તમે સમજ્યા હોય અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે. 32મી કલમ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. 32મી કલમ કહે છે કે તું પડ્યાવાળા માથાની સમક્ષ ઊભો થા ને વૃદ્ધ માણસના મોંને માન આપ ને તારા ઈશ્વરનો ડર રાખ, હું યહોવા છું. આજનો, અને ખાસ કરીને હું અમેરિકા દેશની વાત કરું છું, કદાચ ભારત દેશમાં પણ અને કદાચ તમે જ્યાં પણ સાંભળી રહ્યા છો ત્યાં આ જ પરિસ્થિતિ હોય, પણ આ જ એક એવો સમય છે કે જ્યાં યૌવન જે જુવાની છે તેને ગણપણ કરતાં વધારે માન આપવામાં આવી રહ્યું છે. અત્યારે બધું એક જ તરફ છે કે જુવાન કેવી રીતે રહેવું, જુવાની. પણ બાકીનો જે ઇતિહાસનો સમય છે તેમાં જુઓ તો જે વૃદ્ધતા છે, ધોળા વાળ છે, તેને માન આપવામાં આવતું હતું. અને વાલાઓ, આપણો ખાસ કરીને જે ભારતીય સંસ્કાર પ્રમાણે આપણે જોઈએ છે કે આપણે વૃદ્ધને કેવી રીતે માન આપવું જોઈએ અને તેમની પાસે જે શિક્ષણ છે તે આપણે કેવી રીતે આપણે તે પ્રમાણે શીખવું જોઈએ. કારણ કે જે જ્ઞાન એક્સપિરિયન્સ દ્વારા મળે છે તે બીજી કોઈ શાળામાં મળી શકતું નથી. અનુભવ એક એવો શિક્ષક છે કે જે બીજી કોઈ પણ પાઠશાળા શીખવાડી શકતી નથી. અને સૌથી સારી રીતે જો તમારે કશું શીખવું હોય તો એક અનુભવ દ્વારા છે, અને એ પણ બીજા કોઈના અનુભવ દ્વારા શીખો તો એ બહુ જ આશીર્વાદિત રહેશે. અને હવે જ્યારે આપણે 20મા અધ્યાયમાં આવીએ તો ત્યાં આપણે જોઈએ છીએ કે અહીંયા ગાડી જે જુદી જુદી જે શિક્ષાઓ છે તે લખવામાં આવી છે. લગભગ 15 જાતના જુદા જુદા જે ગુનાઓ હતા જેના લીધે તમને મૃત્યુદંડની સજા થઈ શકતી હતી તે લખવામાં આવી છે. અહીંયા લખ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું, વળી તું ઇઝરાયેલી લોકોને કહે કે જો કોઈ ઇઝરાયેલી અથવા તો ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાં જે કોઈ પોતાના સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય. એટલે કે અહીંયા જે બાળકોનું બલિદાન આપવામાં આવતું હતું તે વિશે આપણને શીખવવામાં આવ્યું છે. અને આજે જોઈએ છે કે આજની તારીખમાં કેટલા બધા બાળકો અબોર્શન દ્વારા આ દેવને ધરવામાં આવે છે. જો હું તમને તેની સંખ્યા આપું, જો આંકડો આપું કે દુનિયામાં કેટલા બાળકોને અબોર્શન કરવામાં આવે છે તો તમને ચક્કર આવી જશે. અને આજે આ વાત બહુ સામાન્ય બની ગઈ છે, કારણ કે જે 18મા પુસ્તકના જે નિયમો જે પ્રભુએ આપણી માટે એક રેખા છે કે આ સંબંધ આ રેખાની અંદર જ હોવો જોઈએ, આ સંબંધમાં પર્યત જ આ મર્યાદિત હોવો જોઈએ, જ્યારે તે સરહદની બહાર, એ રેખાની બહાર આપણે જતા રહીએ છીએ તેના પરિણામ રૂપે આજે આપણે આપણા સમાજમાં અબોર્શન જોઈએ છે. અને તેના વિશે, બાળકનું બલિદાન આપવાના વિશે બહુ જ ગંભીર ચેતવણી આપણને પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. આશા રાખું છું કે આ અધ્યાય તમે તમારા સમય પ્રમાણે વાંચશો, કારણ કે જુદા જુદા જે નિયમો આપ્યા છે તે શીખવા જરૂરી છે. પણ જેમ આપણે આ નિયમ શીખીએ તેમ આ નિયમનો હેતુ એક જ હતો કે તે આપણને ચેતવણી આપે. જે દુષ્ટતા છે તે આપણને બતાવે, ઉઘાડી પાડે. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ આ જે દુષ્ટતા છે તેને કંટ્રોલમાં રાખે છે. પણ હૃદયમાં જે છે, હૃદય છે તેને નિયમ બદલી શકતું નથી. કોઈ પણ રીતે નિયમ હૃદયને બદલી શકતું નથી, આપણા વિચારને બદલી શકતું નથી. હા, બાહ્ય રીતે કદાચ આપણે નિયમનો ભંગ ન કરીએ, પણ હું મારી જાતને જાણું છું, તમે પણ તમારી જાતને જાણો છો, તમે જાણો છો કે આપણે કેવા વિચારો કરીએ છીએ. આપણો દરેક વિચાર પાપી વિચાર છે. ઉત્પત્તિનો 6 અધ્યાય કે માણસનો દરેક વિચાર, દરેક પગલું પાપ તરફ છે. અને આ જે હૃદય છે તેનો બદલવાનો ફક્ત એક જ માર્ગ છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત. એક જ માર્ગ છે એટલે કે સુવાર્તા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે શું કર્યું છે વધસ્તંભ પર. અને આ જે પ્રભુનું મૂલ્યવાન રક્ત છે તે વિશે હું તમને યાદ દેવડાવવા માંગુ છું આજે આપણે આ અભ્યાસ પૂરો કરીએ તે પહેલાં. પહેલો પિત્તર, તેનો 1 અધ્યાય અને તેની 19 કલમ આ પ્રમાણે કહે છે. પિત્તરનો 1 અધ્યાય અને તેની 19 કલમ આપણને કહે છે કે પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ મૂલ્યવાન રક્તથી આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ જ રક્ત વિશે રૂમિયોનો પત્ર અને તેનો 5 અધ્યાય અને 9 કલમ આ પ્રમાણે આપણને શીખવે છે કે ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. એટલે પહેલાં આપણો ઉદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાર પછી આ રક્ત દ્વારા આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. આ જ રક્ત વિશે એફએસીનો પત્ર અને તેનો 1 અધ્યાય અને 7 કલમ આપણને કહે છે કે એફએસીનો પત્ર તેનો 1 અધ્યાય અને 7 કલમ આપણને કહે છે કે એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. વી આર રિડીમ્ડ બાય હિઝ બ્લડ. આ જ રક્તમાં આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 5 કલમ આપણને આ પ્રમાણે કહે છે કે તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. આ રક્તથી આપણને મુક્તિ મળી છે. જુઓ, હિબ્રુઓનો પત્ર અને તેનો 13 અધ્યાય, હિબ્રુઓનો પત્ર તેનો 13 અધ્યાય અને 12 કલમ આપણને શું કહે છે વાલાઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું. આ રક્તથી આપણે પવિત્ર થઈએ છીએ અને આ જ રક્તથી આપણને ખરીદી લેવામાં આવ્યા છે. એટલે કે એફસીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 13 કલમ આપણને આ વાત યાદ દેવડાવે છે. એફએસીનો પત્ર તેનો 2 અધ્યાય અને 13 કલમ કહે છે કે પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. અને 1 યોહાન તેનો 1 અધ્યાય અને 7 કલમ કહે છે કે 1 યોહાન 1 અધ્યાય અને તેની 7 કલમ કહે છે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. અને આ જ રક્તથી તમને ખરીદી લેવામાં આવ્યા છે. અને એ તો આપણને પ્રેરિતોના કૃત્ય તેનો 20 અધ્યાય અને 28 કલમમાં જોવા મળે છે કે જ્યાં લખવામાં આવ્યું છે કે તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્મા તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે, આપણો ઉદ્ધાર કરવામાં આપ્યો છે, આપણને આપણને ખરીદી લીધા છે, આપણે તારણ પામ્યા છે. આ સર્વ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત વડે થઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત જે આપણે 20મા અધ્યાયમાં લેવિયના 20મા અધ્યાયમાં જે નિયમોના પરિણામ રૂપે જે ચુકાદો આપવામાં આવ્યો છે, તે જ રીતે પાપમાં જ્યારે આપણે છીએ, જો હજુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ થયા નથી, તો જે પાપનો મુસારો, જે મરણ છે, તેનાથી જે છૂટવું હોય, એ ચુકાદોથી તમારે બચવું હોય, તો આ રક્તમાં તમે શુદ્ધ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તારણહાર તરીકે સ્વીકાર કરો, અને તો જ તમે એક નવું જીવન, અનંત જીવનનો અનુભવ કરી શકો છો. હા, નિયમો સમાજને માટે જરૂરી છે. નિયમ વગર સમાજ ચાલી શકતો નથી. આપણે કઈ તરફ કાર ચલાવી, જ્યારે ટ્રાફિકનો સિગ્નલ આવે ત્યારે ઊભું રહેવું, કયા નિયમો પાળવા, આપણે સર્વ જાણીએ છીએ. અને એક સમાજની વ્યવસ્થા માટે એ બહુ જરૂરી છે. પણ કોઈ પણ નિયમ તમારું હૃદય શુદ્ધ કરી શકતો નથી, એ તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જ કરી શકે છે. આશા રાખું છું વાલાઓ કે પ્રભુએ તેમના વચન દ્વારા તમારી સાથે વાત કરી હોય. ઓ પ્રભુ બાપ, ફરીથીને તમારા હાથોમાં સોંપાય છે. તમારા રક્તને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ. સર્વ સાંભળનારને તમારા હાથમાં સોંપું છું કે તમારો સંદેશો તેઓએ સાંભળ્યો હોય, અને પ્રભુ બાપ તમારા રક્ત દ્વારા તેઓ શુદ્ધ થવા આતુર હોય. આ અમારી ટૂંકી વિનંતી, સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.